તારીખ 17/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 273 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 218
દર્શન પ્રશ્ન 273 161 વિકલ્પ કેમ ટળે શું પ્રશ્ન કર્યો છે? વિકલ્પ દુઃખરૂપ છે અને નિર્વિકલ્પ દશાનો રોધક છે. વિકલ્પ હોય ત્યાં સુધી નિર્વિકલ્પ દશા સહાનુભૂતિની થતી નથી. નિર્વિકલ્પ સહાનુભૂતિ પ્રગટ થયા વિના સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી. સમ્યક દર્શન ઉત્પન્ન થવાનો નિયમ એવો છે કે તે નિર્વિકલ્પ સહાનુભૂતિ થાય તેમાં તેની ઉત્પત્તિ થાય છે. એ વાત બૌદ્ધિક સ્તર પર સમજવામાં આવે એટલે એ પ્રશ્ન અપેક્ષિત છે કે વિકલ્પ કેમ ટળે. પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. શું કહે છે? પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. ઘણી તૈયારીનો અર્થ શું? પાત્રતા અથવા ચાર પ્રતિબંધમાં એક સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છે. સંસાર પરિભ્રમણના કારણોમાં સ્વચ્છંદ અને પ્રતિબંધ લીધા બે. એ પ્રતિબંધના પેટાભેદમાં ચાર પ્રકારના પ્રતિબંધ લીધા. એમાં એક વિકલ્પ પ્રતિબંધ લીધો છે. સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. સંકલ્પ પણ એક પ્રકારનો વિકલ્પ છે, વિકલ્પ પણ એક પ્રકારનો વિકલ્પ છે. સંકલ્પને જુદો પડ્યો છે, એમાં કોઈ નિર્ણય છે કે અમે આમ કરવાનો સંકલ્પ કર્યો છે. સંકલ્પ કર્યો છે એટલે નિશ્ચય કર્યો છે. એ સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહે છે જીવને? ડાયરીમાં એ વિષયમાં 2-3 બોલ આવ્યા છે અત્યાર સુધીમાં. પણ જ્યાં સુધી અભિપ્રાયના વિપર્યાસો ચાલુ રહે અને અભિપ્રાયમાં એક પણ વિપર્યાસ ચાલુ રહે ત્યાં સુધી વિકલ્પ પ્રતિબંધ ન ટળે. વિકલ્પ ચાલુ રહે. એટલે વેદનાના કાળમાં સંસારની ઉપાસનાના અભિપ્રાય રૂપ જે વિપર્યાસ છે એ પહેલો વહેલો જાય છે. પછીના જે અનેક પ્રકારના અભિપ્રાયના વિપર્યાસો છે એ અવલોકન વખતે ટળતા જાય છે. મુમુક્ષુ જીવના અવલોકનની પ્રેક્ટિસમાં જેમ જેમ એનું અવલોકન સૂક્ષ્મ થતું જાય છે તેમ તેમ એને પોતાના વિપરીત અભિપ્રાયો સમજાતા જાય છે, અનુભવથી સમજાતા જાય છે અને એના વિરુદ્ધ એનો જે પ્રયત્ન ચાલે છે એ ટળતા જાય છે. જ્યારે સ્વરૂપ નિશ્ચય થાય છે, સ્વરૂપની ઓળખાણ થાય છે ત્યારે એને સ્વરૂપ સંબંધીનો વિપરીત અભિપ્રાય ટળે છે અને પરપદાર્થ સંબંધીના પણ વિપરીત અભિપ્રાયો એના ટળી જાય છે. જગતના કોઈ પદાર્થો એને સુખરૂપ એ નિશ્ચય ચાલ્યો ગયો. જગતના કોઈ પણ પદાર્થોની મહિમા અને કિંમત પણ ચાલી. એટલે પછી સ્વરૂપ નિશ્ચય પછી નિર્વિકલ્પ દશા થવાનો અવસર આવે છે. એનું કારણ એ છે, એમ પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. શું કીધું? ઘણી તૈયારી હોય એટલે પૂરી પાત્રતા હોય અને બધા જ પ્રકારના વિપર્યાસો ટળ્યા હોય, એ પણ વિપર્યાસ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા ન થાય. એ ગુરુદેવ લીધું છે ને કર્માગમ સારમાં, એ વિષય આવ્યો છે. શરૂ શરૂમાં છે ક્યાં એમ કે એક તો સ્વરૂપના ભાવ ભાષણમાં સ્વરૂપની મહિમા આવી, પોતાના સ્વભાવની મહિમા આવી, ત્યારે જ્ઞાન અંદર ઢળે છે. જેનો મહિમા આવી બાજુ ઢળે છે ને, તો જ્યાં સુધી પોતાના સ્વભાવની મહિમા ભાષી નહોતી ત્યાં સુધી જ્ઞાન અંદર વળતું નહોતું. હવે મહિમા ભાષી એટલે જ્ઞાન અંદર વળે છે. ક્યાં સુધી લીધું છે? વ્રત તપ અને જપથી આત્મ પ્રાપ્તિ થશે તે જેમ શલ્ય છે. શું કીધું? એને શલ્ય કીધું, પૂર્વગ્રહ. વ્રત તપ અને જપથી આત્માની પ્રાપ્તિ થશે એ એક જેમ શલ્ય છે, તો દ્રષ્ટાંત દીધું તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ તરફ દ્રષ્ટિ જત કરતા જ આ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રમાં વાતાની. એટલે જે આગમની મુખ્યતા કરે છે એને શલ્ય છે એમ કીધું. જીવ જ્ઞાનમાં શબ્દ શ્રુતનો આધાર છે પણ આત્માનો આધાર નથી. શાસ્ત્રનો આધાર છે પણ આત્માનો આધાર નથી. આ શાસ્ત્રનો આધાર ગોતે છે ને શાસ્ત્ર સંજ્ઞા વાળા, તે શબ્દ શ્રુત જ્ઞાન છે, તેનાથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દ શ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે. અને પરલક્ષમાં નાખ્યું એને. વિતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન હોવાથી પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી સમ્યક દર્શન થાય ને એ મળ્યું નથી. આમ પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. અનાદિકાળથી એકત્વ બુદ્ધિનો અભ્યાસ છે. શું છે? અનાદિકાળથી અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પર અને રાગ સાથે એકત્વપણાનો પ્રેક્ટિસ ચાલુ છે અનાદિથી. શરીર તરફની એકત્વ બુદ્ધિ છે. ક્ષણે ક્ષણે શરીર તે હું અને હું તે શરીર, વિભાવ તે હું અને હું તે વિભાવ, એવો અનુભવ ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે એકત્વ બુદ્ધિપૂર્વકનો એ અનુભવ ચાલુ છે. તે એકત્વ બુદ્ધિ તૂટે અને સ્વભાવની મહિમા આવે, અથવા સ્વભાવની મહિમા પૂર્વક એવી એકત્વ બુદ્ધિ તૂટે. હું તો એક નાયક છું, એમ સ્વભાવની લગ્ની લાગે. આ તો ખાસ વાત છે. સ્વભાવની લગ્ની લાગે, અંદરથી તાલાવેલી જાગે. તાલાવેલી જાગે એટલે શું? રહી શકે નહીં, એનું નામ તાલાવેલી છે. શું? રહી શકે નહીં એવી તાલાવેલી જાગે તો વિભાવનો રસ નીતરી જાય અથવા ઉતરી જાય. સ્વભાવની મહિમામાં સ્વભાવ પ્રત્યેના પરિણામનો વેગ સંવેગ ઉત્પન્ન થાય. લગ્નને તાલાવેલીથી ત્યારે એને વિભાવનો રસ બધો ઉતરી જાય અથવા નીતરી જાય. નીતરી જાય સમજો છો? પાણી નીતરે છે ને કપડામાંથી આપોઆપ. પાણી પોતાના વજનથી ટપકીને નીચે પડી જાય છે. એમ વિભાવ નીતરી જાય, આત્મામાં એને રહેવાની જગ્યા ન હોય. એવી સ્વભાવની રુચિ જાગે, રહી શકે નહીં, એના વગર રહી શકે નહીં. સ્વભાવ ભાષો, ભાવ ભાષણમાં સ્વભાવ ભાષો છે, એવી રુચિ જાગે કે એ સ્વભાવથી દૂર રહી શકે નહીં. વચ્ચે વિકલ્પ અંતરાય કરે છે, એને પોસાતો નથી રુચિમાં. એવી અંદર તાલાવેલી જાગે એટલે વિકલ્પ ટળીને નિર્વિકલ્પ દશા આવે. જો કે પછી અમુક વિભાવ ઉભો રહે છે પણ તેનો બધો રસ ઉતરી જાય છે. શું? વિભાવ તો ત્યાં સુધી છદ્મસ્ત દશા છે ત્યાં સુધી છે, પણ રસ નથી. રસ કસ વગરનો છે અને પોતાના સ્વભાવની મહિમા એટલે પોતાના સ્વભાવના પ્રેમ વિના ક્યાંય રૂચે નહીં. સ્વભાવ 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 બસ. ક્યાંય રૂચે નહીં, રહી શકે નહીં, એટલી તૈયારી થાય ત્યારે જ્ઞાયકની દ્રષ્ટિ કરે, ત્યારે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર થંભે. એ નિર્વિકલ્પ દશામાં થંભે છે. ક્યાં થંભે છે? નિર્વિકલ્પ દશામાં, ત્યાં વિકલ્પ ટળી જાય છે. નાયક છું એટલે નિર્વિકલ્પ તત્વ છું, નાયક છું એટલે નિર્વિકલ્પ તત્વ છું, હું એકાકાર નિર્વિકલ્પ તત્વ છું એનું જોર એટલું વધે કે એમાં તન્મયતા આવી જાય. શું? પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને જ્ઞાનમાં લઈને એમાં હું પણ આનું જોર એટલું આવે કે એમાં તન્મય થઈ જાય, નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાકાર થઈ જાય, ત્યારે વિકલ્પની ઉત્પત્તિ નથી હોતી. એનું નામ નિર્વિકલ્પ દશા છે. ક્યારે ટળે? કે આવી આવી દશા ઊભી થાય ત્યારે ટળે. નાયકની દ્રષ્ટિ ક્યારે થાય? કે સ્વભાવની મહિમા આવ્યા વિના અને વિભાવનો રસ ઉતર્યા વગર નાયકની દ્રષ્ટિ થતી નથી. અસ્તિ નાસ્તિ બેથી લીધું. સ્વભાવનો અત્યંત અત્યંત મહિમા, ફાટમ ફાટ હમાય નહીં પર્યાયમાં. પર્યાય મહિમા કરે પણ હમાય નહીં અંદર. ઘટ અંતર ન સમાયે, દોલતરામ જેવું પદ છે, અંદરમાં હમાય નહીં. અને એને લઈને વિભાવનો રસ ઉતરી ગયો હોય, એ ઉતર્યા વગર નાયકની દ્રષ્ટિ થતી નથી. આ બે પડખેથી બરાબર કામ થાય ત્યારે સ્વરૂપની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. બહારમાં જે દ્રષ્ટિ જાય છે તે બધો રસ ઉતરી જાય એકવાર, તો એ બધો રસ ઉતરી જાય, ક્યાંય ગમે નહીં. ઉદયના માથે આવે પડેલા કાર્યોમાં જોડાવવું પડે એને ક્યાંય ગમે નહીં. બોજો 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 લાગે. બારમાં દ્રષ્ટિ જાય છે તે બધો રસ ઉતર્યા વગર નાયકની દ્રષ્ટિ થતી નથી. શું? બહારનો રસ પીડ્યો હોય ત્યાં સુધી કોઈ રીતે સંકલ્પ વિકલ્પ મટે એવું નથી. હા, રસ છે ને એ બંધ તત્વ છે, સમયસારમાં એને બંધ તત્વ કહ્યું છે. અથવા તત્વદ્રષ્ટિએ બંધનું સ્વરૂપ શું એવો કોઈ પ્રશ્ન કરવામાં આવે, કે તાત્વિક દ્રષ્ટિએ બંધનું સ્વરૂપ શું, બંધનું એલિમેન્ટ શું છે, કે વિભાવનો જે રસ છે એ બંધ તત્વ છે, રાગ રસ છે એ બંધ તત્વ છે. બંધ એટલે શું? જીવ આખે આખો જ્યાં પકડાઈ જાય, બંધાઈ જાય. સંબંધ કરતા જે પરભાવનો રાગનો સંબંધ કરતા ઉપયોગ એની સાથે સંબંધ કરે છે, એકમેક તન્મય થઈને આખો આત્મા એમાં પોતે બંધાઈ જાય છે. એ સંબંધ છે, એ બંધ છે, એ પ્રતિબદ્ધ છે, ત્યાં પ્રતિબંધ થયો. એ રસને લઈને થાય છે. શેને લઈને થાય છે? રસને લઈને થાય છે. મુમુક્ષુ દશામાં અનંતાનુબંધીનો રસ છે, પછી જ્ઞાન થયા પછી પ્રત્યાખ્યાન વર્ણિનો રસ છે, એ રસ તૂટે એટલે અપ્રત્યાખ્યાન વર્ણિનો રસ છે પાંચમા ગુણ સ્થાને, એ રસ તૂટે એટલે સંજરણનો રસ છે. એમ છે, રસ થી બહુ ચીકણો છે, એમ નથી જાતો. જાતફેર થતી 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 જાય છે, શું એની જાતફેર થાય છે. નાની થયો એટલે એના રસની જાત બદલાણી, અનંતાનુબંધી ન ગયો, એને રાગનો રાગ નથી, એને એનો નિષેધ છે. હં, પણ છતાંય અનેક પ્રકારના જે વિભાવ ભાવો છે, અવિરતિ દશા છે, એટલો રસ છે. અને મુનિદશામાં પણ ત્રણ કષાયનો અભાવ કર્યા પછી સંજલનનો રસ છે એટલે છઠ્ઠે ગુણ સ્થાને આવે છે. નહીતર સાતમાંથી છઠ્ઠે શું કરવો પડે? સાતમાંથી આગળ આઠમે જાય, આઠમે જાય એટલે શ્રેણી માંડે, શ્રેણી માંડે એટલે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. પણ જ્યાં સુધી સંજલન કષાયનો રસ છે ત્યાં સુધી એ સાતમાંથી પાછા આવીને છઠ્ઠે આવી જાય છે અને વિકલ્પમાં રહે છે, વિકલ્પની ઉત્પત્તિ થાય. અને મુનિરાજને આ કાળમાં નિર્વાણ નથી એટલે ભાવલિંગી મુનિ જે કોઈ થયા, કુંદકુંદાચાર્યથી માંડીને જે કોઈ થયા, એને આયુષ બંધાય એ સંજલનના રસમાં બંધાય. એટલે સાગરોપમનો મોટા આયુષ પડે, અઘાતીનો બંધ લાંબો પડે. કેવો? અઘાતીનો બંધ લાંબો પડે. આયુષ, ગોત્ર, સાતાવિધની અને નામ કર્મની બધી પ્રકૃતિ, શરીર દૈવી શરીર હોય એમાં બધા નામ કર્મનો એ પ્રકારે ઉદય હોય. શું એ સાગરોપમ આયુ સુધી ચારે હારે રહીએ, એ ચારે હારે જ રહીએ છે. શું આટલું મોટું આયુષ મુનિરાજને જંક્શન કેમ થયું? મહામુનિ હોય દેવલોકમાં ઘણો કાળ સુધી ચોથા ગુણ સ્થાને રહેવું પડે અવિરત દશામાં, ક્યાં ત્યાં પાંચમું નથી. છઠ્ઠા હાથમાં વાળાને ચોથે રહેવું પડે અને તે પણ બહુ લાંબો કાળ રહેવું પડે, અબજો ને અબજો વર્ષ સુધી, સાગરૂપમના આયુષ. કેમ? શુભનો રસ. એટલે તો સોગાનીજી કહેતા કે 33-33 સાગર સુધી સર્વાર સિદ્ધિના વિમાનમાં રહેવું પડે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને. મારું તો માથું એ વાત સાંભળીને અત્યારથી ખરાબ થઈ જાય. એટલે કે મને પોસાય નહીં. સર્વાર સિદ્ધિના વિમાનમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ બધા સામે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ બીજા ભવે મોક્ષમાં જવાના મનુષ્ય થઈને, એને પછી કોઈ ભાવ નથી, મનુષ્યનો છેલ્લો ભાવ બાકી હોય છે. મને એ પોસાય નહીં. માંડી બે ત્રણ સાગરની સ્થિતિ ગયા છે વૈમાનિક દેવમાં. તાત્પર્ય શું નીકળે છે? કે જેમ અશુભ રસ જીવને સાધનામાં બાધક થાય છે, તેમ જ જીવને શુભ રસ પણ સાધનામાં બાધક થાય છે. ડાયરીમાં એ વિશે લીધો છે. શું માટે જ્ઞાનીના અભિપ્રાયમાં શુભાશુભ બંનેમાંથી એકનો રસ લેવા યોગ્ય નથી એવો અભિપ્રાય હોય છે. પછી જે ભાવ થાય છે તે અભિપ્રાય વિરુદ્ધ. રસની કથા એવી છે, નિર્વાણ પદમાં જતા અવરોધ કરે છે, રોકી લે છે.
મહાવિદ્ય મેં
સાધારણ વાત નથી, એ કોઈ સાધારણ વાત નથી. કેમ કે મોટા ભાગે તો ચરમ શરીરનો અહીંયા જન્મ જ ન થાય. એને એનો એને મનુષ્ય જન્મ ચરમ શરીરી હોય તો મહાવિદ્યમાં જ જન્મે ને, અહીંયા શું કરવા જન્મે? ચરમ શરીરી અહીંયા જન્મે નહીં. શું મહાવિદ્યમાં જન્મે? કેમ કે ત્યાં મનુષ્યપણું છે ને અહીંયા મનુષ્યપણું છે. એટલે એની ગતિ પંચમ ગતિ હોય તો તદી યોગ્ય સ્થાન મહાવિદ્ય છે અત્યારે આ કાળમાં. અયોગ્ય સ્થાન છે એના માટે. એટલે એને એવો પ્રકારનો અનુબંધ હોય નહીં. કુનકુંડ આચાર ગયા તો પાછા વી આવ્યા ને, એટલે અહીંયા શું હોવા દેતો? હા, ત્યાં તો એ ધર્મકાળ વિશ્વ તીર્થંકરો દિવ્ય ધનની રેલમ છે, અને સમોસરણમાં ધર્મમય વાતાવરણ, આખું એન્વાયરમેન્ટ જુદું. એનું અહીંયા તો કોઈ કણિયો નથી. એ એન્વાયરમેન્ટનો અહીંયા કણિયો નથી. ત્યાં તો ધર્મ વર્ષામાં લીલા લહેર ને લીલમ લીલું છમ બધું છે, અને અહીં હુકો ભંઠ છે બધું. હા, દુકાળ છે. હા, પુણ્ય યોગ છે એટલું છે, પુણ્ય યોગ હોય એટલું જ. અરે પાછા બી આવ્યા. શું બળ જાતા હે? બેલેન્સ શીટ મેં મુનાફા બઢ જાતા હૈ. હા, શુભની ક્વોલિટી જુદી છે, રાગનો રાગ નથી. બહુ ઉચ્ચ કોટીના ધ્યાનમાં વિકલ્પો તો બહુ ઉચ્ચ કોટીના હોય છે. સ્વરૂપ ધ્યાનમાં સ્વરૂપના વિકલ્પો આવે છે. શું એ તો શુભનું અનિવાર્ય છે, એના માટે અનિવાર્ય છે. શું બધી જાય, દેવલોકમાં એને જવું પડે ને જવું પડે, મુનિઓને જવું પડે, સમય દ્રષ્ટિઓને જવું પડે, પાંચમા ગુણ સ્થાન વાળાને જવું પડે. એનો ઉપદેશ જ બીજી જાતનો છે. નાનીઓને મુનિઓને ઉપદેશ આપ્યો છે ભગવાને, તીર્થંકર ભગવાને, કે હે જીવ, આ મનુષ્યાયુ પૂરું થાય એ પહેલા તું નિર્વાણ પદને સાધી લે. કેવું જ્ઞાન સાધી લે તો, નહીતર તારે સાગરો પણ આવ્યું બળ બળ તાંગારામાં શેકાઈશ. ત્યાં શું કીધું જ્ઞાનીને? શું કીધું ત્યાં? બળ બળ તા અંગારામાં શેકાઈશ. પંચાસ થી કઈ માં છે એ વિશે. સમાધિ તંત્ર
પરમાત્મા પ્રકાશ.
પંચાસ્તિકા સંગ્રહ જીનેન્દ્ર પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે, એમની વાણી પ્રવચન પ્રત્યે અને ચૈત્ય એટલે મંદિરો પ્રત્યે ભક્તિધારી મન વિશે સંયમ પરમ તપ સંયમ પરમ સહ તપ કરે અને સંયમ સાથે ઘણું તપ કરે તે જીવ પામે સ્વર્ગને. ક્યાં જશે? સ્વર્ગમાં જશે, નિર્વાણપદમાં નહીં જાય એમ કે છે. આ માત્ર અરહંતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે. આ ગાથામાં શું કીધું? કે અરહંતાદિની ભક્તિ જેટલા રાગથી પણ ઉત્પન્ન થતો સાક્ષાત મોક્ષનો અંતરાય, ભક્તિથી શું ઉત્પન્ન થયું? અંતરાય ઉત્પન્ન થયો એનું પ્રકાશન કર્યું છે આ ગાથામાં. કે જે જીવ ખરેખર અરહંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો, પરમ સંયમ પ્રધાન અતિ તીવ્ર તપ તપે છે, શું તે જીવ માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું નિજ અંતઃકરણ કલંકિત છે. એવું એનું અંતઃકરણ કીધું, કલંકિત છે એવો વર્તતો થકો, વિષય વિષવૃક્ષના આમોદથી, આમોદ એટલે સુગંધથી જ્યાં અંતરંગ અંતઃકરણ મોહિત હોય છે, એવા સ્વર્ગલોકને કે જે સાક્ષાત મોક્ષને અંતરાયભૂત છે તેને સંપ્રાપ્ત કરીને સુચિર કાળ પર્યંત એટલે ઘણા લાંબા કાળ સુધી રાગરૂપે અંગારાઓથી શેકાતો થકો, અંદરમાં દુઃખી સંતપ્ત એટલે દુઃખી થાય છે, રાગરૂપ અંગારાથી શેકાય છે, એવું લીધું. 170માં એ લીધું છે. જે જીવ ખરેખર મોક્ષના અર્થે ઉદ્યમી ચિત્ત વાળો વર્તતો થકો મોક્ષ માટે પુરુષાર્થ કરે છે. અચિત્ય અચિંત્ય સંયમ તપ ભાર સંપ્રપ્ત કર્યા હોવા છતાં કેટલું અસાધારણ તપ કરે છે. પરમ વૈરાગ્ય ભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુત્વ શક્તિ ઉત્પન્ન નહીં કરી હોવાથી આત્મા પ્રભુ થઈને પુરુષાર્થ થઈને જે મોક્ષમાં આવ્યો જાય એ શક્તિ ઉત્પન્ન નહીં કરી હોવાથી પિંજણને ચોંટેલ રૂ પિંજણને રૂ ને ત્યારે જે પિંજણું હોય ને એને રૂ ચોંટી જાય થોડુંક. એ ન્યાયે નવ પદાર્થો અને અરંતાદિરૂપ અરંતાદિની રૂચિરૂપ પ્રીતિરૂપ પર સમયની પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી. તે જીવ ખરેખર સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી, પરંતુ ક્લેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે પરંતુ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે એ ક્લેશને પ્રાપ્ત કરે છે. દેવલોકમાં જવું પડે છે, નાની હોય કે મુનિ હોય. છેલ્લી ગાથા એમણે એવી જ લીધી છે કુનકુંદાચાર્ય. છેલ્લે બધી ગાથા આવી છે 166માં ગાથા આવી છે. જીવ સિદ્ધ પ્રવચન ચૈત્ય મુનિગણ જ્ઞાનની ભક્તિ કરે તે પુણ્ય બંધ લે ઘણો પણ કર્મનો ક્ષય નવ કરે. ક્યાંય ના પાડી જીનવર પ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે 165. અજ્ઞાન થી જો જ્ઞાની જીવ તો પર સમય રત્તે છે. એ પર સમયમાં રત છે. ગુરુદેવ નું ભક્તિ ઉપર વજન નહોતું એનું કારણ એ હતું. રાગ છે ને અભિપ્રાયમાં રાગ નો નિષેધ. એક કણ પણ રાગ ન જોઈએ ન જોઈએ તે ન જોઈએ ત્યારે વિતરાગતાની શરૂઆત થાય અને ત્યારે એ વિતરાગ થાય. શું એટલે છે ને મુમુક્ષુને એ સલાહ આપે છે 172માં તો ગાથા જી છે કે તેથી ને કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભાવ સાગરને તરે. એને રાગ કરવો જ નહીં. મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત પણ રાગ ન કરો એમ કરવાથી તે ભવ્ય જીવ વિતરાગ થઈને ભવસાગરને તરે છે. સાક્ષાત મોક્ષ માર્ગમાં અગ્રેસર તો ખરેખર વિતરાગપણું છે. તેથી ખરેખર મોક્ષ માર્ગમાં પણ અરંત આદિગત રાગને પણ ચંદન વૃક્ષ સંગત અગ્નિની માફક. ચંદન વૃક્ષ શીળું છે, ઠંડુ છે, પણ એને અગ્નિ લાગ્યો હોય તો ગરમ દાજે. દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતરદાનનું કારણ સમજીને સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન સગળાય પ્રત્યેના રાગને છોડી અત્યંત વિતરાગ થઈ જેમાં બળબળતા સુખ દુઃખના કલોલો ઉછળે છે અને જે કર્માગ્નિ વડે તૃપ્ત કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર કરી શુદ્ધ સ્વરૂપ પરમ અમૃત સમુદ્રને અવગાહી શીઘ્ર નિર્વાણને પામે છે. શુદ્ધ સ્વરૂપ પરમ અમૃત રૂપ સમુદ્ર, સ્વરૂપ ઉપર વજન કેટલું છે? શુદ્ધ સ્વરૂપ ઉપર વજન કેટલું છે કે પરમ અમૃત સમુદ્ર છે? એની પાસે રાગ છે ભાઈ, થોડો હોય તો એ ઝેરનું ટીપું છે એમ કે છે. રાગ થોડો હોય તો પણ એ ઝેરનું ટીપું છે, ગમે પ્રકારનો હોય નહીં એમ કે છે. ક્યાં અમૃત સમુદ્ર એમ કે છે, ક્યાં શુદ્ધ સ્વરૂપનો અમૃત સમુદ્ર અને ક્યાં રાગ? તમે તુલના કેવી રીતે કરો છો કે બેની તુલના જ ન થાય, મંદિર ને મસ્જિદ ની તુલના ન થાય? મંદિર મંદિર ને મસ્જિદ એ મસ્જિદ એમ કે એમ રાગ ને વિતરાગ ની તુલના થાય નહીં. વિસ્તારથી બસ થાવ. જૈવંત વર્તો વિતરાગપણું કે જે સાક્ષાત મોક્ષ માર્ગનો સાર હોવાથી સમસ્ત શાસ્ત્રના તાત્પર્યભૂત છે. વિતરાગપણુંનું તાત્પર્ય છે શાસ્ત્રમાં. આપણો વિવાદ ઉઠ્યો હતો ને, સમ્યક દ્રષ્ટિને દુઃખ હોય કે ન હોય, પત્રથી જવાબ માંગ્યો હતો ને શેઠિયાજીએ. હું બેઠો હતો વાંચતા, ગુરુદેવ વાત કરતા હતા કે ભાઈ આવો કાગળ આવ્યો છે, જવાબ આપો કે સમ્યક દ્રષ્ટિને દુઃખ હોય કે ન હોય. તો કે હોય, જેટલો રાગ છે એટલું દુઃખ છે. તો કે 85 કાયની 172 ગાથાનો આધાર લખજો. રામજીભાઈને આજ્ઞા કરી તો કાગળ લખી નાખજો ને 172 ગાથાનો આધાર આપજો કે બળબળતા અંગારામાં શેકાય છે, દેવલોકમાં જાય છે જ્ઞાની, બળબળતા અંગારામાં શેકાય છે એમ કહેજો, લખજો કે 172 ગાથામાં છે. કૃપા દિવાનો અનુવાદ કર્યો છે બધા સાહેબ. સ્વભાવની લગ્ન લાગે તો વિભાવનો રસ ઉતરે. બારમા દ્રષ્ટિ જાય છે તે બધો રસ ઉતરી જાય અને સ્વભાવની મહિમા આવે તો વિભાવનો રસ નીતરી જાય. સ્વભાવની લગ્ન લાગે તો વિભાવનો રસ ઉતરે અને વિભાવનો રસ ઉતરે તો સ્વભાવની દ્રષ્ટિ થાય અને વિકલ્પ છૂટે. આ પ્રથમ વિકલ્પ છૂટવા માટે વિભાવનો રસ છૂટવો જોઈએ અને સ્વભાવની મહિમા અને લગ્ન લાગવી જોઈએ. પછી એના અનુસંધાનમાં જ પ્રશ્ન છે, એટલે બે પ્રશ્નો હારે લઈને આપણે આશે લઈ લઈશું. શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને, એમ કરીને પાછો પ્રશ્ન ઉઠાવ્યો છે, એટલે એ વાતને લંબાવી છે જરા. વિકલ્પ કેમ ટળે, વાત તો એ લેવી છે. Nice. So,